राजचंद्र वचनामृत आंख 439 मुंबई महावद मास गुरुवार 1949 ओम अत्र प्रवृत्ति उदय समाधि छे। लिमड़ी विषय जे आपने विचार रहे छे ते करुणा भावना कारण थी रहे छे एम अमे जाणीए छीए। कोई पण जीव परमार्थ प्रत्ये मात्र अंशपणे पण प्राप्त थवाना कारणने प्राप्त थाय एम निष्कारण करुणाशील एवा ऋषभ आदि तीर्थंकरोए पण कर्युं छे। कारण के सत्पुरुषोना संप्रदायनी सनातन एवी करुण अवस्था होय छे के समय मात्रना अनवकाशे आखो लोक आत्म अवस्था प्रत्ये हो, आत्म स्वरूप प्रत्ये हो, आत्म समाधि प्रत्ये हो, अन्य अवस्था प्रत्ये न हो, अन्य स्वरूप प्रत्ये न हो, अन्य आधि प्रत्ये न हो, जे ज्ञान थी स्वात्मस्थ परिणाम होय छे ते ज्ञान सर्व जीवो प्रत्ये प्रगट हो, अनवकाशपणे सर्वजीव ते ज्ञान प्रत्ये रुचिपणे हो, एवो जेनो करुणाशील सहज स्वभाव छे ते संप्रदाय सनातन सत्पुरुषोनो छे। पूज्य सौभाग्यभाई उपरनो आ पत्र छे। कर्म परम कृपाळु देवे अहींया सनातन पुरुषोना मार्गनी ओळखाण आपी छे। अनंता अनंत जे तीर्थंकरो केवड़ियो थया छे एमने जे मार्गनो स्वरूप कह्युं छे ए मार्गनो स्वरूप कया प्रकारनो छे अद्भुत आ एक पेरेग्राफनी अंदर सनातन मार्ग शाश्वत मार्ग जे मार्गनी प्ररूपणा परम कृपाळु देवे करी छे। अनंता तीर्थंकरोए पण जे मार्गनी प्ररूपणा करी छे ए मार्गनो स्वरूप शुं एना कया तत्वो छे एनी अंदर एनी विचारणा माटे आ एक वात अद्भुत मूकी छे। सौभाग्यभाईनी इच्छा एवी छे वारंवार के प्रभु आपनो संपर्क आ लीमड़ीना महाराजाने थाय आ मुनिने थाय तो घणो लाभ थाय आनु कल्याण थाय वगैरे वगैरे अनेक प्रकारनी परम कृपाळु देवे એ આખા વાતની ભાવનાની એક જ વાત મૂકી છે કે અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે। લીમડી વિશે જે આપણે વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ। તમને કેવળ કરુણા ભાવ છે જગતના જીવો પ્રત્યે, લોકો બોધ પામે, પ્રભુનો માર્ગ પામે, જગતના જીવોનું પરિભ્રમણ સમાપ્તતાને પામે, જગતના જીવો આ સંસારના દુઃખથી મુક્ત થાય, આવી ભાવના હંમેશા આજે માર્ગની અંદર ચાલનારા સાધકો છે એને આ જીવ મૈત્રીનું સ્વરૂપ છે। મૈત્રીનું એક લક્ષણ છે કે પોતાનો મિત્ર દુઃખી ન રહે, પોતાનો મિત્ર ઉદાસ ન રહે, પોતાનો મિત્ર અશાંત ન બને, આ મૈત્રીનું સ્વરૂપ છે। અને જગતની અંદર છ દ્રવ્યોમાં એક દ્રવ્ય જીવ છે, બાકીના અજીવ છે। હવે આ જે ભાવના છે જીવ દ્રવ્ય સાથેની મૈત્રી, મહાવીરની મૈત્રી, જગતના તમામ જીવો પ્રત્યે એને આ પ્રકારનો તદ્રુપ ભાવ જેના અંતઃકરણની અંદર રહે છે અને પ્રાણી માત્રનું ઈચ્છો સુખ, જગતના સર્વ જીવોનું કલ્યાણ, જો હોવે મુજે મેં શક્તિ સવિ જીવ કરું શાસન રસે, અરે મારી પાસે જો શક્તિ હોય તો જગતના તમામ જીવોને હું શાસનના રસિયા બનાવી દઉં, એવો આ કર્મજાળમાંથી મુક્ત થાય, પરિભ્રમણમાંથી મુક્ત થાય, ભવચક્રના ફેરા એમના ટળે, અનંત દુઃખની આ જે અનંત પરંપરા છે એમાંથી જગતના જીવો મુક્ત થાય, આવી અભિલાષાનો આટલો કરુણાવંત ભાવ આ માર્ગનું સ્વરૂપ છે, આ જીવની ઓળખાણ છે। આ પરમાર્થ માર્ગની અંદર જે ચાલે છે એ પહેલાં પોતાને જીવ સમજે તો એને બાકીના જીવોની અનુકંપા થાય। મુશ્કેલી ત્યાં છે કે આપણે હજુ આપણને જીવ સમજતા નથી. આપણે જીવ તરીકે સુખી નથી થવું, આપણે સુખી થવું છે. પોતાનું કર્મકૃત વ્યક્તિત્વ છે એના આધારે સુખી થવું છે. એક બાપ તરીકે સુખી થવું છે, એક ભાઈ તરીકે સુખી થવું છે, એક બિઝનેસમેન તરીકે સુખી થવું છે. પોતાનું જે વ્યક્તિત્વ છે ABC એ રીતે સુખી થવું છે, જીવ તરીકે સુખી થવું છે. આ વાત જ્યારે જ્યારે સુખની આપણે કરીએ છીએ ત્યારે તેનો અનુબંધ, તેનું અનુસંધાન આપણા મૂળભૂત સ્વરૂપ સાથે નથી, આપણા કર્મકૃત સ્વરૂપ સાથે છે. મારે આ તકલીફ છે, મારે સુખી થવું છે, મને આ દુઃખ છે, મારે દુઃખને દૂર કરવું છે, એ બધાનું અનુસંધાન શું છે? કર્મકૃત વ્યક્તિત્વ. જે ઉદયગત અત્યારે પર્યાયને જીવ પામ્યો છે એ પર્યાયને પોતાનું મૂળભૂત સ્વરૂપ માનીને આ જીવ સુખના પ્રયત્નો કરે છે, દુઃખની નિવૃત્તિના પ્રયત્નો કરે છે. જે પોતાને જીવ માનતો નથી એ અન્યના જીવનું કલ્યાણ કેવી રીતે કરશે, ક્યારે થશે? એટલે ભગવાને જે ચાર ભાવના, વિશેષ ભગવાન મહાવીરે આ પંચમ કાળને જોઈને જગતના જીવોને કહ્યું કે મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ. અરે પેલા જીવ સાથેના તારા વ્યવહારનો આધાર શું છે એ નક્કી થાય, પછી પરમાર્થ માર્ગમાં પ્રવેશ થાય. આ ચાર ભાવનાઓ તો પરમાર્થ માર્ગમાં પ્રવેશ કરાવનારી ભાવનાઓ છે. તો જગતના જીવો સાથે મૈત્રી, આ મૈત્રીનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જૈન શાસનમાં છે. આ તીર્થંકરની જે આખી જે નામ ગોત્ર બંધાયું છે એમાં આ મૈત્રીનો ઉત્કૃષ્ટ ભાવ એ તીર્થંકર ગોત્રનું કારણરૂપ છે કે જગતના તમામ જીવો સુખને પામે, જગતના તમામ જીવો બોધિને પામે. જે માર્ગ અમને પ્રાપ્ત થયો છે તે માર્ગ જગતના તમામ જીવોને પ્રાપ્ત થાય. જે શાંતિ અમે મેળવી છે તે શાંતિનો માર્ગ જગતના સર્વ જીવોને ઉપલબ્ધ થાય. આ માટે થઈને એટલી બધી કરુણા એમની નિતરતી હોય, વહેતી હોય, એના શ્વાસોશ્વાસમાં કરુણા હોય. જગત જીવોની આવી અદ્ભુત કરુણા, અનુપમ કરુણા, અમાપ કરુણા, એ જ આ સનાતન પુરુષોનું લક્ષણ છે. એટલે 20 દોહાની અંદર પણ ઓળખાણ જો કરવી હશે સદગુરુની, ઓળખાણ જો કરવી હશે સત્પુરુષની, તો એનું એક જ સ્વરૂપ કહ્યું છે, કેવળ કરુણામૂર્તિ છો દીન બંધુ દીનનાથ, પાપી પરમયનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. પ્રભુનું બીજું કોઈ સ્વરૂપ ન ઓળખાય નથી આપણી પાસે, શાસ્ત્રનું વાંચન નથી, નથી ક્ષયોપશમ એવો, નથી એવી બુદ્ધિની તીવ્રતા, કશો વાંધો નહીં. પ્રભુનું એક સ્વરૂપ ઓળખાવું જોઈએ, આ કરુણાવંત છે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. જગતમાં ઉપકારી કોણ થઈ શકે? જેને આપણા પ્રત્યે કરુણા છે તે. જેને આપણા પ્રત્યે કરુણા નથી પણ સંબંધના દાવ છે, ખેલ છે, એ આપણો ઉપકારી શું થાય? મતલબી એ ઉપકાર કરે તો એનો નિહિત સ્વાર્થ સધાય ત્યાં સુધી જ. જો જરાક એના સ્વાર્થને ઠેસ પહોંચે તો આપણું નિકંદન કાઢવામાં એ કંઈ બાકી રાખે. કરુણા, જીવ માત્રની કરુણા, એ જ આ જીન શાસનનો મર્મ છે. જીવદયાની આટલી વાત આટલા જાગતિક વિશ્વની અંદર આજે પણ હજી સ્વીકારવા તૈયાર નથી. વિજ્ઞાન આગળ વધ્યું, બધા જ પ્રકારના શિક્ષણ આગળ વધ્યા, બધી જ પ્રકારની કલ્પનાઓ આગળ વધી, દુનિયાએ ઘણું ઘણું સત્ય જાણી લીધું. આ સત્ય જાણવા છતાં દુનિયાએ જીવ રાશિની મૈત્રીનું સત્ય હજુ ઓળખ્યું પણ નથી. હજી તો એ માનવમાંથી પણ આગળ નથી. અને માનવમાં એ ભેદ છે, શ્વેત ને અશ્વેતના ભેદ છે. હજુ તો શ્રીમંત અને દરિદ્રીના ભેદ છે, હજુ વિકસિત અવિકસિતના ભેદ છે. મનુષ્ય તત્વની એકત્વનો પણ હજુ સાક્ષાત્કાર આ માનવ જાતને થયો નથી. તો જીવ રાશિ સાથેની મૈત્રીતા, એક પણ જીવને દુઃખી કરીને કોઈ જીવ જગતનો સુખી ન થઈ શકે, આ વાત ક્યાંથી બેસે? ત્યાં સુધી જૈન જગતની વિતરાગોની આ જે જીવ મૈત્રીની ભાવના ક્યાંથી સમજાય, જીવ દયાની વાત ક્યાંથી સમજાય, તો અહિંસાનો એનો કન્સેપ્ટ શું? આવી પ્રકારનું એની ઓળખાણ કૃપાળુદેવ કહે છે કે આ તીર્થંકરોનો માર્ગ કરુણાનો માર્ગ છે, એની ઓળખાણ કરુણાની છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભ આદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ઋષભ આદિ તીર્થંકરો, આજે બધા જ તીર્થંકરોની જે પરંપરા છે એણે શું કર્યું છે? તો કે જગતના જીવોમાં કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, અંશે પણ એને એક એવું કારણ મળે કે જે કારણથી એ જીવ પરમાર્થને પામે. જીવો પરમાર્થ માર્ગને પામે અંશપણે, એ પામે એટલે ના કારણને, હજી કારણ મળશે તો કાર્ય થશે. જૈન ધર્મ વૈજ્ઞાનિક છે, વિજ્ઞાનના આધાર ઉપર ઊભો છે, અને વિજ્ઞાનનો એ નિયમ છે કાર્ય કારણનો, કોઝ એન્ડ ઇફેક્ટ. કારણ વિના કાર્ય નહીં, અને કાર્ય હશે તો વિના કારણ હોઈ શકે નહીં. આવી પ્રકારની એક અચૂક વ્યવસ્થા એ વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. કંઈ પણ વસ્તુ જગતમાં પરિણામ છે એ અકારણ નથી. એ કારણનો નિયમ જે છે એ જૈન ધર્મ, એટલા માટે એને જગતના કોઈ ઈશ્વર કરતાની પણ આવશ્યકતા નથી. જીવને સુખી થવું, દુઃખી થવું, ઉચ્ચ ગતિ પ્રાપ્ત થવી, નીચ ગતિ પ્રાપ્ત થવી, ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થવું, નીચ ગોત્ર પ્રાપ્ત થવું, અનેક પ્રકારના રોગગ્રસ્ત શરીર, તંદુરસ્ત શરીર, સુરૂપ શરીર, કુરૂપ શરીર, સુદ્રષ્ટિ, કુદ્રષ્ટિ, જે પ્રકારની વિવિધતા, વિચિત્રતા, વિષમતા આ જગતના જીવોને છે એનો કરતા કોઈ નથી. આ તો બધા પરિણામ છે, અને એ પરિણામ આ કાર્ય છે. કારણ છે એ જીવના પોતાના દૂષિત ભાવો. એ દૂષિત ભાવો સાથે જે આ સંયોગો આ પ્રકારના છે એના પુદ્ગલ પરમાણુઓના, એ પ્રકારનો આકાર ધારણ કરે, એ પ્રકારની રચના ધારણ કરે. તો જીવને જે કંઈ મળેલું છે એ પોતાનું અર્જિત કરેલું જ મળેલું છે, એનો કરતા બીજો કોઈ નથી. કરતા ઈશ્વરે કો નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આવું જબરજસ્ત દર્શન વિશ્વની અંદર ઈશ્વરને બાકાત રાખીને હજુ જગતના જીવો આ વાતને પકડી શકતા પણ નથી. આવું કેવી રીતે બને? ગહન વાત છે શિષ્ય, આ કહી સંક્ષેપે સાવ. અમે તને બહુ સંક્ષેપમાં કહીએ છીએ, બહુ ગહન વાત છે આ. આ સૃષ્ટિનો ક્રમ, આ સૃષ્ટિનો કાર્યકારણનો નિયમ, કર્મ સિદ્ધાંત અને જીવનો ભાવ, ભાવ વિજ્ઞાન અને કર્મ વિજ્ઞાન, આ એના આધાર ઉપર આ આખા જગતની રચના. પછી સંસાર વ્યક્તિગત અપેક્ષાએ જીવો કે સમૂહગત અપેક્ષાએ જીવો, એક સમયની અપેક્ષાએ જીવો કે કાળ પ્રવાહની અપેક્ષાએ જીવો, એ સંસારનું સ્વરૂપ જીવોના શુભાશુભ કર્મના ઉદય અનુસાર ચાલ્યા કરે છે. તો ઋષભદેવાદી તીર્થંકરોએ આની અંદર એક જબરજસ્ત કરુણા કરી કે આ જીવો પરમાર્થને પામે. પરમાર્થ એટલે સંસારથી વિપરીત જે છે એ પરમાર્થ. સંસાર એ સુખ દુઃખની અનંત પરંપરા છે, સંસાર એ ભવચક્રની અતૂટ પરંપરા છે, સંસાર એ ગતિ આ ગતિનું અફળ સતત ચાલુ રહેતું, નિરંતર ચાલુ રહેતું એવું ચક્ર છે. હવે આ સંસારને બદલે પરમાર્થ, એના પરિભ્રમણનો અંત છે, એના સુખ દુઃખનો અંત છે, એના ભવનો અંત છે. ભવાંત એ પરમાર્થ છે. જીવ પરમાર્થના કારણને પ્રાપ્ત થાય, જો એને કારણ મળશે તો કાર્યની સિદ્ધિ થયા વિના રહેશે નહીં. આજે આપણને કલ્યાણનું કારણ નથી મળ્યું એટલે કલ્યાણ પ્રાપ્ત થતું નથી, આ વાત લક્ષમાં આવવી જોઈએ. કલ્યાણ કેમ થતું નથી? તો કે હજુ કલ્યાણનું કારણ મળ્યું નથી, તે કારણને સેવ્યું નથી, તે કારણને શ્રદ્ધ્યું નથી, તે કારણ ક્યારેય સાંભળ્યું પણ નથી. કે જીવનું કલ્યાણ શેમાં છે, કલ્યાણનું સ્વરૂપ શું? આ કારણનો અંશ મળે જ્ઞાની પુરુષ કે છે અંશ. આ તીર્થંકર એટલો જ પ્રયત્ન કરે છે કે પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય. આ પરમાર્થ અંશપણે પ્રાપ્ત થાય એવું કારણ આ જીવને મળે એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભદેવ આદિ તીર્થંકરોએ પણ કર્યું છે. તમે જે કરુણા રાખો છો લીમડીવાસીની, આવું તીર્થંકરોએ પણ આજ કરુણા રાખી છે. સૌભાગભાઈને કહે છે સાચી વાત છે, જગતની અંદર પરમાર્થ માર્ગની ઈચ્છાવાળા જીવને જગત જીવોની કરુણા હોય, અને એને જગત જીવોની કરુણા હોય તો એના જીવનની અંદર આ અનુકંપા એ શબ્દ પ્રયોગ શોભે. જીવ દયા, જીવ અનુકંપા, આ વાત દેશે ઓળખાણ છે, મૈત્રી છે. એવા નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભદેવ આદિ તીર્થંકરોએ કર્યું છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે. શું કામ એ બધાએ કર્યું ઋષભદેવ આદિએ? તો ઋષભદેવ આદિ આ બધા સત્પુરુષો છે, સત્યને પૂર્ણપણે પામેલા, સત્યને સાક્ષાત્કાર કરેલા એવા સત્પુરુષોના સંપ્રદાયની અવસ્થા જ કરુણાશીલ છે. એમનો સંપ્રદાય એટલે એમની જે આ પ્રકારનું યોગદાન છે, એમની જે ધર્મની પ્રભાવના છે, એમનો જે બતાવેલો માર્ગ, આલોકિત કરેલો માર્ગ છે, એની અવસ્થામાં કરુણા છે, પાયામાં કરુણા છે. એ કે છે એની અવસ્થા જ કરુણાશીલ છે. કેવી અવસ્થા છે એની, કેવી કરુણાનું સ્વરૂપ છે? તો કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો. એ કે છે એમની કરુણા તો એવી છે કે સમય માત્રના અનવકાશે, એક સમયનો પણ ગેપ ન પડે અને આખો લોક સતત નિરંતર, આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો. આજે લોકનું સ્વરૂપ આત્મ અવસ્થા નહીં, દેહ અવસ્થા છે, શરીર અવસ્થા છે, ઐહિક અવસ્થા પ્રત્યે લોક છે. ઐહિક અવસ્થામાં રહેલા જીવો આ જગતના દુઃખથી પીડાય છે, અનંત દુઃખનો અનુભવ કરી રહ્યા છે. પેલું તો કે છે કે એને કે છે બધા લોકના આખો લોક કોઈ જીવને બાકાત નથી. આમાં તીર્થંકરોની કરુણાની સૃષ્ટિમાંથી કોઈ જીવ બાકાત નથી. એમનો કરુણાનો આકાશ અનંત છે, એમની કરુણા અમાપ છે, અસીમ છે. એટલે આખો લોકની વાત કરે છે, આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો. લોકના તમામ જીવો પોતાની આત્મ અવસ્થા, જે સહજ અવસ્થા છે, એ અવસ્થા પ્રત્યે હો. કેવી રીતે હો? સમય માત્રના અનવકાશે, એ બીજે એક સમય પણ એનો સ્થાન બીજે ન હોય, એનો ભાવ બીજે ન હોય, એનો ઉપયોગ બીજે ન હોય, એની પ્રવૃત્તિ બીજે ન હોય, આવી સ્થિતિ પ્રાપ્ત થાય. આત્મ સમાધિ પ્રત્યે હો. જગતના લોકો આત્મ સમાધિ પ્રત્યે હો, બસ પોતે પોતાના આત્માની અંદર લીન રહે. અન્ય અવસ્થા આત્મ સ્વરૂપ પ્રત્યે હો. જગતના જીવો એની લીનતા, એની રમણતા આત્મ સ્વરૂપ પ્રત્યે નહીં, પર સ્વરૂપ પ્રત્યે નહીં, આત્મ સ્વરૂપ, પોતાનું જે નિજ સ્વરૂપ છે એ. સંયોગી સ્વરૂપ નહીં, સંબંધનું સ્વરૂપ નહીં, આવું આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો. અસ્થિથી વાત કરી, હવે નાસ્તિથી કહે છે. એટલે ચોક્કસ વાતને ચોક્કસતા મૂકે છે કે આમ થાય અને આમ નહીં જ, સુખ હો દુઃખ નહીં જ. એમ તો સુખની કેટલી બધી સચોટતા થઈ કે આમ કરવાનું અને આમ નહીં જ. આ જે પદ્ધતિ છે શાસ્ત્રકારોની, જ્ઞાનીઓની વાતને કહેવાની, એની અંદર એમ્ફેસિસ, વજન કેવી રીતે છે અને ચોક્કસતા કેટલી છે કે લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, એટલે અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. સ્પષ્ટ વાત, એટલે કોઈ વિકલ્પ ન થાય જીવને. નહીં તો જીવ આત્મ અવસ્થા પ્રત્યે હોય એ બોલે, પણ બીજી અવસ્થાના બારણા ખુલ્લા રહીએ, બારી બારણા ખુલ્લા. તો કે જે અન્ય અવસ્થા પ્રત્યે ન હો, આત્મ અવસ્થા સિવાયની બીજી કોઈ અવસ્થા સંસારની, એમાં આ જીવો ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, આ નકારાત્મક પેલી આત્મ અવસ્થામાં બરોબર બેસાડે છે. અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો અને અન્ય આધિ પ્રત્યે ન હો. સમાધિ પ્રત્યે હો તો સમાધિ એટલે આધિનો અંત, આધિનો અંત એ સમાધિ છે. સમ આધિ, જ્યાં આધિ બધી સમ થઈ ગઈ છે. માનસિકતા આધિ એટલે આ જે મનની અંદર જે વિચારોના વમળ છે, વિકલ્પોના સંકલ્પ વિકલ્પ, આ સ્વરૂપ આધિનું છે. જે માનસિક પીડા છે, વ્યગ્રતા છે, અજંપો છે, અશાંતિ છે, સંકલ્પ છે, વિકલ્પ છે, અનેક પ્રકારના ક્લેશ છે, સંકલેશ છે, આ બધા પરિણામો એ આધિ છે, એ સાયકિક રોગ છે, ડિસીઝ છે. અને ઘણીવાર વ્યક્તિ શરીરે સ્વસ્થ હોય પણ મનથી અસ્વસ્થ હોય, દુરસ્ત હોય. શરીરનો તંદુરસ્ત, મનનો દુરસ્ત. અને જગતની અંદર આજે એવું થયું છે કે વધારેમાં વધારે રોગો કયા છે? માનસિક. અને હવે તો વિજ્ઞાન એમ કહે છે કે બધા જ રોગોનું કારણ માનસિક છે. જેને શારીરિક રોગ છે એનું પહેલું કારણ શું છે? માનસિક. આધિ છે માટે એને વ્યાધિ છે. શરીરનો રોગ એ વ્યાધિ છે, દૈહિક રોગ એ વ્યાધિ છે. એટલે મનોદૈહિક રોગ એને કહે છે. અત્યારે આજની વર્તમાન જે મેડિકલ સાયન્સની પરિભાષા છે, એ રોગ છે એ મનોદૈહિક છે, માત્ર દૈહિક નથી, માત્ર દૈહિક રોગ નથી, મનોદૈહિક છે. સાયકોસોમેટિક ડિસીઝ. એના મૂળની અંદર મનનું સંતુલન બગડી ગયું છે, મનની સ્થિતિ બગડી ગઈ છે, એને કારણે આ શરીરની અંદર એને વિકાર છે, વિકૃતિ છે. એ પીડાય છે માનસિક રીતે. યોગીઓ સ્વસ્થ પોતાને રાખી શકે છે એનું કારણ, યોગીઓ મનથી સ્વસ્થ છે. હું આત્મા છું, ચૈતન્ય છું, શરીરથી ભિન્ન છું, શરીરમાં છું છતાં શરીર નથી, ઇન્દ્રિયોની સાથે છું છતાં ઇન્દ્રિયો નથી, વિષયો એ ઇન્દ્રિયોનો વિષય છે મારો નથી, આ વાયુ પ્રાણ એ પ્રાણ સહિત છું છતાં પ્રાણ તે હું નથી, મનથી યુક્ત છું છતાં મનથી પર છું, સંયોગમાં મનથી યુક્ત છું છતાં મનથી પર છું. આવા પોતાના સ્વરૂપ વિશેનો જેને નિશ્ચય છે, એવા શરીરની ભિન્નતાને અનુભવતા છતાં શરીરની સાથે જીવનયાત્રા કરી રહ્યા છે, એમને વ્યાધિ ન હોય. કોઈ કર્મકૃત ઉદય હોય અને એને કારણે એ વ્યાધિ ઉદયમાં આવે, એ અજ્ઞાનનું ફળ છે. પણ તે સમયે જો જીવને અજ્ઞાન ન હોય તો એની સાથે એને એનું વેદન થાય પણ ભોગતાપણું ન હોય, ભોગતાપણું ન હોય. વિષયની થોડી સૂક્ષ્મતા છે, જવા દઈએ. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો. આ તીર્થંકરોનો માર્ગનું સ્વરૂપ કે છે કે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ, આત્મા પોતામાં જ રહે, પોતામાં સ્થિત થાય, આવું જ્ઞાન જે છે એ જ્ઞાન જગતના સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. છે તો ખરું જ, છે તો ખરું જ, પરંતુ કેવું છે? અપ્રગટ, તિરોહિત ભાવે છે, આવરણયુક્ત છે. જ્ઞાન જે છે એ જીવનો ગુણ છે, જીવનો ધર્મ છે, જીવનું સ્વરૂપ છે. જ્ઞાન એ જ જીવ છે એક અપેક્ષાએ. જ્ઞાન બહારથી આવતું નથી, પણ જ્ઞાનને ઉઘાડ કરવો પડે છે, જ્ઞાનને અનાવૃત કરવું પડે છે, જ્ઞાનને નિરાવરણ કરવું પડે છે. સત્સંગના યોગથી, જ્ઞાનીના બોધથી આ જ્ઞાન ઉપર રહેલું અજ્ઞાનનું આવરણ જે છે એ હટી જાય છે. આ સ્વયં જ્યોતિ છે એને પ્રગટાવવા માટે માત્ર આવરણ દૂર કરવાના છે, એ સ્વયં પ્રગટેલી જ છે. ચૈતન્ય જ્યોતિ સ્વયં પ્રજ્વલિત છે. તો અહીંયા જે જ્ઞાનથી આત્મસ્થ પરિણામ હોય, આ પરિણામ અત્યારે આત્મસ્થ નથી આપણા, અને આત્મા એટલે બીજાના નહીં, સ્વાત્મસ્થ શબ્દ મૂક્યો છે, પોતે પોતાના આત્મામાં સ્થિત, પોતે પોતાના આત્મામાં સ્થિત, આ સ્વાત્મસ્થ પરિણામ, એ જ પરિણામમાં રહેવું. તો જે જ્ઞાનથી આવું પરિણામ જીવનું થાય, એવું જ્ઞાન સર્વ જીવોમાં પ્રગટ હો. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો. કદાચ પ્રગટ ન હોય તો પણ જીવોની રૂચિ શું હોય? એ જ્ઞાન પોતામાં પ્રગટ થાય. પ્રભુ અમારા અજ્ઞાનના અંધકાર દૂર કરો. જગતના જીવોની એકમાત્ર ઈચ્છા હોય. પદમસિંહભાઈએ કહ્યું કે પ્રભુ ભય હમણાં બહુ રહે છે. કૃપાળુ દેવે પૂછ્યું, પદમસિંહભાઈ શેનો ભય છે તમને? હમણાં બહુ ભીક રહે છે, બહુ ભય રહે છે, ડર લાગ્યા કરે છે. શેનો ભય છે? મૃત્યુનો ભય છે. જીવની અવસ્થા થાય, અધર સાઈડ ઓફ ધ 60માં પ્રવેશ કરે, શરીરના અવયવો એક એક એની સૂચના સંકેત આપે, વાળ ધોળા થાય, આંખોના તેજમાં ઝાંખપ આવે, કાનની અંદર શ્રવણ શક્તિ મંદ થાય, યાદ શક્તિ ભૂલાતી જાય, હવે બધું યાદ રહેતું નથી, દાંત એક પછી એક સાથ છોડવા માંડે, પગ હવે ચાલવામાં મદદરૂપ થાય નહીં, બધી મનની ઈચ્છાથી વિરુદ્ધ શરીરની પ્રવૃત્તિ થાય, પાછું શરીર પોતાનું ને હું જ આ છું, એ બ્રહ્મા રહીએ, અને છતાં તારું કીધું કોઈ માને નહીં, પગ પણ ન માને, હાથ ન માગે, આંખ ન, વાંચવાની મને ઘડે ટેવ, પણ પોણો કલાક વાંચું ને કંટાળી જાઉં, કામ ન કરે, મગજ કામ ન કરે, એટલે મગજ કોનું પણ તારું કે બીજાનું, મગજ કામ ન કરે. આ બધું જ, આ બધા સંકેત મળે, એ સંકેત મળે એટલે ભય જાગે અંદર, એક સંજ્ઞા છે ભયની સંજ્ઞા, જેમ આહારની સંજ્ઞા છે, નિંદ્રાની સંજ્ઞા છે, એમ ભયની સંજ્ઞા છે. શું ભય જાગે? હવે આપણે ગયા, હવે જવાના. એમાં જો કોઈ વ્યાધિ આવે, સેજ દુખાવો થાય તો દોડ્યો જાય, સાહેબ કેટલી બ્લોક છે, આ બ્લોક તો પહેલેથી છે પણ આને કમાવું છે એટલે કીધું કે હમણાં તારી બે બ્લન્ડ છે, તે 25 વર્ષ છોડાવ્યું હોત ને તોય બે જ બંધ હોત, જો કરાવી હોત તો એન્જિયોગ્રાફી, પણ આ જીવ બફમમાં છે એટલે 25 વર્ષ એન્જિયોગ્રાફી ન કરાવે, પણ 60 વર્ષે કરાવે, એટલો લો શું કે ટાઈમસર આવ્યા, કારણ કે મારે પૈસા ખૂટી ગયા છે, તું ઠીક આવી ગયો છું. જીવને ખબર નથી, આમ જ હૈલા કરે બધું, 5 બ્લોક છે ને, 4 બ્લોક છે ને, આમ છે ને, તેમ છે ને, હાઈપર ટેન્શન છે ને, બીપી આમ છે ને, ઓલે આમ કીધું છે ને, કિડની આમ કામ કરે છે ને, હાર્ટના બીટ આવા છે ને, ઇલાજ કરે, આ શરીર છે, 15 વર્ષે ઘરનું ફર્નિચર કામ નથી કરતું, ટકાવ લીધું હોય, મજાગર નાખ્યા હોય, ફર્સ્ટ ક્લાસ ફોરીન અંદર આઈટમ ફિટ કરી હોય, કારીગર હોશિયાર હોય, તો આ બધું લથડી જાય છે, ખખડી જાય છે. તો કાકા તારું હાલ પાખ્યું શરીર મલોખાનું, તો એના પાર્ટસ પર ડગમગ થાય એમાં શું નવાઈની વાત છે? પણ એને એનો વાંધો નથી. પણ એ કહે છે કે હું મરવાનું, હવે આ એક રોગ આવ્યો, હવે ગયા હો આપણે આ ડાયાબિટીસ હવે છોડતો નથી. ક્યાંક ડાયાબિટીસે પકડો છે, ક્યાંક બીપીએ પકડો છે, ક્યાંક હાઇપર ટેન્શને પકડો છે, ક્યાંક એસિડિટી છોડતી નથી, ક્યાંક કિડનીના પ્રોબ્લેમ છે. બધા પ્રોબ્લેમ થાય. શરીર હોય ત્યાં વ્યાધિના પ્રોબ્લેમ ન થાય તો શેના થાય? સમાધિ ના થાય? શરીર જેમ મોટું થતું જાય, વૃદ્ધ થતું જાય, જર્જરિત થતું જાય, એમ સમાધિનો અનુભવ થાય? અરે મનની સમાધિ સાધી હોય, આત્માની સમાધિ સાધી હોય તો શરીર તો કસોટી કરે. ત્યારે ઉંમર વધતી જાય એમ શરીર કસોટી કરે આપણી શાંતિની. શરીરથી શાંતિ મળે? મોટા થયા અમે, વૃદ્ધ થયા અમે, બહુ દિવાળી જોઈ છે, તે વધુ દિવાળી થઈ જાય, વધુ દુઃખી થાયશું. કેમ કે તારી દિવાળી અજ્ઞાનની છે, તારી દિવાળી બધી મોહની છે. તે આજ સુધી મોહની જ તું વસ થઈને ફેરો છું, તો તારી દિવાળી શું કામ કરે? એટલે કે હવે કાંઈ કાંઈ રહેતું નથી, કાંઈ શાંતિ રહેતી નથી. 50 જણા સેવા કરે ને તોય શાંતિ ન રહે, અને કોઈ સેવા ન કરે તેને કારણ મળે કે છે કોઈ આપણો ભાવ પૂછનાર. કેમ છો? એનાથી શાંતિ મળે? પોતે જ્યાં સુધી આજે કીધું ને કે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો. જ્ઞાન આપણને પ્રગટ નથી. બીજું, અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, આપણને આ જ્ઞાનની રૂચિ નથી. જેટલી પરપંચાતની રૂચિ છે, જેટલી લોકનિંદાની રૂચિ છે, એટલી આ જ્ઞાનની રૂચિ નથી. કે મારામાં આ જ્ઞાન પ્રગટ થાય એવી રૂચિ નથી. તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, બસ જે આવું જ ઈચ્છે છે કે જગતના જીવો કેવા હોય, તો કે આત્મ અવસ્થા પ્રત્યે હોય, આત્મ સ્વરૂપ પ્રત્યે હોય, આત્મ સમાધિ પ્રત્યે હોય, અન્ય અવસ્થા પ્રત્યે ન હોય, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હોય, અન્ય આધિ પ્રત્યે ન હોય. અને જે જ્ઞાનથી આ સ્વાત્મસ્થપણું પ્રાપ્ત થાય છે, એ જ્ઞાન બધા જ જીવોની અંદર પ્રગટ હોય, અને જગતના જીવોને કદાચ પ્રગટ ન હોય તો પણ અનવકાશપણે એ પ્રાપ્ત કરવાની જેની રૂચિ હોય, આવો જેનો સ્વભાવ છે અને સહજ છે, પાછો સહજ છે, એવો જેનો કરુણાશીલ, આવી કરુણા છે જગતના જીવો પ્રત્યેની, જગતના તમામ જીવો શાંતિ પામે, જગતના તમામ જીવો સમાધિ પામે, જગતના તમામ જીવો સુખને, સાચા સુખને પામે, આવો કરુણાશીલ સહજ સ્વભાવ છે એ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એનો સંપ્રદાય તો આ છે. કરુણા એ એની ઓળખાણ છે, કરુણા એ એના સંપ્રદાયનું લક્ષણ છે, કરુણા એ રાગનો પર્યાય નથી પેલા મગજમાંથી કાઢી નાખવાનો. ઘણું ઘણું આપણને ઘણીવાર નયાત્મક ભાષા આવવાથી આપણામાં મૂળભૂત જે આ વાત છે એ ભૂલાઈ જાય છે. કરુણા એ રાગનું સ્વરૂપ નથી. આ કરુણા વિતરાગની કરુણા કીધી. આ બધું કોની કીધું? ઋષભદેવ આદિ તીર્થંકરોએ. તો આ કરુણા કોની? સનાતન સત્પુરુષોની. આ સત્પુરુષો રાગી, અજ્ઞાની, મોહવાળા, મોહાંધ લોકોની વાત કરી છે? આપણને કરુણા હોય છે મોહજન્ય, સગા સંબંધી, પુત્ર પુત્રીઓ, સંતાનો પ્રત્યેની કરુણા કેવી હોય છે? આપ્તજનો પ્રત્યેની કરુણા કેવી હોય છે? મોહજન્ય કરુણા હોય છે. આ વિતરાગીની કરુણાની વાત થાય છે. જ્ઞાનીઓની કરુણા, સત્પુરુષોની કરુણા, તીર્થંકરોની કરુણા, કેવડીઓની કરુણા, જગતના તમામ જીવો આવી ચિર શાંતિને પ્રાપ્ત કરે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, આ એની કરુણા છે. વિતરાગતાને અને કરુણાને કોઈ વિરોધ નથી. પંડિતોની ભાષામાં પડશો નહીં ક્યાંય. કોઈ દિવસ પ્રભુનું સ્વરૂપ નહીં ઓળખાય અને પ્રભુના માર્ગનું સ્વરૂપ નહીં ઓળખાય. શુષ્ક જ્ઞાની, જડ જ્ઞાની એ આ કૃપાળુ દેવે કીધા છે, આવા જડતાવાળા જેની સંવેદનાનો કોઈ હોતું જ અસ્તિત્વ જ નથી. અરે જેની જગત જીવો પ્રત્યેની જેની કરુણા, જેના રોમે રોમમાં, જેના શ્વાસે શ્વાસની અંદર છે, આ તો એનું કલ્ચર છે, આ સનાતન સત્પુરુષોના સંપ્રદાયની આ ઓળખ છે. આવી કરુણા એટલે આત્માને આપ્યા પછી, મળ્યા પછી સદગુરુને, આત્મા પાસેથી આત્મા મળ્યા પછી શિષ્ય કહે છે તમે તો કરુણા સિંધુ છો. કેમ, ત્યારે વિતરાગી હતા કે નહીં? તો વિતરાગતા અને કરુણા એ પરસ્પર વિરોધી નથી, પૂરક છે. વિતરાગતાની પરાકાષ્ઠા કરુણા છે જગત જીવન પ્રત્યેની. જગતના કોઈ જીવ બાકી ન રહે એવી, જગતના તમામ જીવો પ્રત્યે, ગમે તે ગતિમાં હોય, ગમે તે ગોત્રમાં હોય, ગમે તે ઇન્દ્રિય હોય, ત્રસ હોય, સ્થાવર હોય, એક એક જીવની છકાઈના કોઈ પણ પ્રકારની કાયા ધારણ કરી હોય, પણ જ્યાં ચૈતન છે, જ્યાં ચેતન છે, જ્યાં જ્ઞાન ચેતના છે, એના પ્રત્યે જેને આવી કરુણા છે, આ વિતરાગતાની પરાકાષ્ઠા છે. એટલે સામાન્ય કેવડી કરતા તીર્થંકર કેવડીની વિશેષતા છે, બંને કેવડી છે. આત્માની અપેક્ષા એ બંને કેવડી છે, પણ તીર્થંકરની વિશેષતા છે, કારણ કે એવો માર્ગ આલોકિત કર્યો છે, એણે એવું કર્મ ઉપાર્જિત કર્યું છે, નામ કર્મ. કારણ કે આટલો બધો ભાવ એનો છે, છલકાતી કરુણા છે, ઉભરાતી કરુણા છે, એટલે એણે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે સમય એનો આયુષ્યનો હતો એની અંદર જગતના જીવોને આ જ્ઞાન મળે એ માટે માર્ગને આલોકિત કરવો, જ્ઞાનને પ્રકાશિત કરવું, આવું જ જેણે કર્યું છે, આવા તીર્થંકરો છે, જેનાથી આખો માર્ગ બંધાયો છે. માર્ગનો બાંધો, શાસનનો બાંધો આપનાર કોણ? તીર્થંકરો. કેના શાસનમાં આપણે છીએ? કેવડી અનંતા છે, પણ અમે તો પ્રભુ મહાવીરના શાસનમાં અત્યારે આત્મસાધના કરી રહ્યા છીએ. કારણ કે માર્ગનું છેલ્લું સ્વરૂપ કોણે આપણને આપ્યું છે? મહાવીરનું શાસન છે. કાળને અનુરૂપ આપે એ આવા યુગ પુરુષો સમયે સમયે આવે છે અને શાસનને ફરીથી પાછું એની અંદર જે કંઈ થોડી ઘણી લોપ વિલોપ આવી અવસ્થા આવી ગઈ હોય એને શુદ્ધ કરે છે. પરમ કૃપાળુ દેવ એમાંનો એક પુરુષ હતો. આ સનાતન સત્પુરુષના સંપ્રદાયની સનાતન પરંપરાનો એક પુરુષ ભગવાન મહાવીરનો નિશ્રામાં રહેલો એનો આશ્રય એ પુરુષ રહી ગયો કોઈ કાળે. અનેક આશ્ચર્યો આ જગતમાં સર્જાયા છે, એમાંનું એક આશ્ચર્ય કે ભગવાન મહાવીરના ઈડરના મહારાજાને કહે છે કે ભાઈ, મહાવીર સાથે ગૌધણ, ગણધર, ગૌતમ સહિત એના શિષ્યો આ ભૂમિમાંથી વિચર્યા છે, એમાં બધાય મોક્ષે ગયા, એક જ રહી ગયો અને એણે આ જન્મ ધારણ કર્યો છે. આવું એક અદભુત આશ્ચર્ય એણે પણ આ માર્ગની અંદર જે કાંઈ ફરી મોતીલાલને કહ્યું નડિયાદમાં, મોતીલાલ તમે જાણો છો આ માર્ગના ઝાડા ઝાખડા કાંટા દૂર કરવામાં કેટલો પરિશ્રમ અમને થયો છે, હવે તો અમે આ કેડી કંડારી દીધી છે, વિતરાગના માર્ગે પ્રયાણ કરો. આ એક એવો પુરુષ આ કાળની અંદર આવ્યો કે જેને મહાવીરના માર્ગની અંદર કોઈ લોપ વિલોપ થયા, કોઈ છિન્ન વિચ્છિન્નતા આવી, કોઈ છેદ વિચ્છેદની ભાષા આવી, આ બધાને દૂર કરી બધું સમાધાન આપી દીધું, સંપૂર્ણપણે નિષ્કંટક માર્ગ આપ્યો પ્રભુએ. એ કહે છે કારણ આ સનાતન સંપ્રદાયનું લક્ષણ છે, આ એની ઓળખ છે. જ્ઞાનીઓનો માર્ગ એક કરુણાનો માર્ગ છે અને આપણા જીવનની અંદર એક કરુણા ભાવને જો સમજવાની ક્ષમતા ન હોય તો જૈન દર્શનમાં આપણો ક્યારે આપણે ટકી નહીં શકીએ, કેમ કે માર્ગ કરુણાથી છલકતો છે. અદ્ભુત માર્ગ છે એ. કરુણા જીવની જીવ તરીકેની ઓળખાણ ન થાય ત્યાં સુધી ન આવે. એક એક ચૈતન્ય છે એ સિદ્ધ સમ છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. આ ઓળખાવું જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું, એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. તમે ઓળખો. અને જગતની અંદર જઈને એને કહ્યું કે શું તમે મનુષ્યોને પાપી કયો છો? કોઈ ધર્મ, કોઈ દર્શન, કોઈ સંપ્રદાય, યુ આર લાયર, યુ આર ક્રુઅલ, યુ આર સિનર, આવી પ્રકારના ઇટ ઇઝ અ પરમેનન્ટ સ્પ્લેન્ડર ઓન મેનકાઇન્ડ. તમે તો આ માનવ જાત ઉપર કલંક છે, લાંછન છે. ઓળખો, આ તો અમૃતના પુત્રો છે. આ ઓળખાણ હતું તો એણે ભારતના દીન, દુઃખી, નિરાધાર, અબોલ, મૂક, શક્તિહીન આવા બધા લોકોના શ્રેય માટે જગતને સંદેશો આપ્યો, ભારતવર્ષને પણ આપ્યો, કે આવા બધા લોકો, આ બધા ચૈતન્ય આત્માઓ છે, એને તું જો. આ તીર્થંકરોનો, સનાતન સત્પુરુષોનો માર્ગ આ જીવ મૈત્રીનો માર્ગ છે, અને જીવ મૈત્રી સાથે એનું કલ્યાણ છે પારમાર્થિક. તો કે છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે, અને કૃપાળુદેવ એ સનાતન સત્પુરુષોના સંપ્રદાયની એક જોડતી કડી છે, એની જોડતી કડી છે એ સનાતન સંપ્રદાયના. એટલે એ શ્રીમદ રાજચંદ્ર એ પ્રવક્તા છે આ બધા સનાતન સત્પુરુષોના માર્ગનો. એટલે છ પદનો પત્ર લખ્યો ત્યારે એણે હું આત્મજ્ઞાન શું જાણું છું એ ન લખ્યું. એણે કહ્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અસંખ્ય સત્પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસના જે સ્થાનકો કયા છે તે નીચે પ્રમાણે કહું છું. પ્રારંભ કર્યો, પછી છ પદ સમજાવ્યા, પણ કોણે કીધા છે? આ સનાતન સંપ્રદાય છે, આ કોઈ રાજચંદ્રનો સંપ્રદાય નથી. આઈ એમ ધ માઉથપીસ ઓફ ઓલ ધીસ. અનંત જ્ઞાનીઓ વતી હું તમને કહું છું, એની શ્રેણીમાં આવીને કહું છું, એ જ અવસ્થામાં આવીને કહું છું. અને આત્મસિદ્ધિમાં પણ એ વાત મૂકી, આખા છ પદનું વિજ્ઞાન આપી દીધું, પછી કીધું નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. સર્વે જ્ઞાનીનો કોણ બાકાત રહ્યું? સર્વે જ્ઞાનીનો જે નિશ્ચય છે, દ્વિધા નહીં, દ્વિધા નહીં, નિશ્ચયાત્મક સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે એનો આવી અત્ર સમાય, આમાં એનો નિશ્ચય આવીને સમાઈ જાય છે. એમ કરીને હવે મૌન ધારણ કરે છે, સહજ સમાધિ આ એનું સ્વરૂપ છે. સદગુરુ મૌન ધારણ કરે છે, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં, બસ કહેવાનું કશું જ હવે રહેતું નથી. આવી અદભુત અવસ્થાનો આ પુરુષ આપણને માર્ગની પૂર્ણતા કરાવે છે. ક્યાંક વાવાઝોડા, ક્યાંક તોફાન, ક્યાંક આંધી, એને કારણે જ્ઞાન પ્રકાશનો જે પુંજ દીપ છે, મહાનંદા દીપ છે, જ્યાં વિતરાગ શાસનનો ભગવાન મહાવીરથી જે ચાલો આવેલો, એ દીપની અંદર ક્યાંક ક્યાંક થયું હોતે તો આને સંકોરી લીધો, એને એની અંદર એનું તત્વનું તેલ પૂરી દીધું, એને એની અંદર પુરુષાર્થની જ્યોત પ્રગટાવી દીધી, વાટને સંકોરીને આવો વિલાયેલો જે કંઈ દીપક છે એને ફરી 300-400 વર્ષ સુધી આ તાંતણો બાંધી દીધો, શાસનનો તૂટેલો તાંતણો આવા પુરુષો આવી અને બાંધી દે. અદભુત છે શ્રીમદ રાજચંદ્રજીનું એ યોગદાન. એવો પુરુષ, એ પુરુષને સમજીએ, અને એ પુરુષને સમજવા માટે આ વચનામૃત છે. એ જે છે એનું સ્વરૂપ જેટલું સમજાય એટલું, એનું પૂર્ણ સ્વરૂપે આમાં છે, અને એને સમજવા માટેનું કાચું સ્વરૂપ કે ગૃહસ્થી હશો, એ વેપારી હતો, એ આમ હતું તેમ હતું, એ આમાં છે. એ કે છે, વેપાર કર્યો છે, ખાધું પીધું છે, એ આમાં છે. જે સમજવું હોય આપણી ક્ષમતાએ, આપણી યોગ્યતાએ, આપણી પાત્રતાએ સમજાશે. એની પાત્રતા તો પરિપૂર્ણ છે, એમાં કાંઈ આપણે કરવા પણ છે, એમાં કાંઈ હનિવૃદ્ધિ નથી. પાત્રતા પ્રગટાવીએ તો પુરુષની પ્રતીતિ થશે, પુરુષની પ્રતીતિ થશે તો માર્ગની પ્રતીતિ થશે, અને માર્ગની પ્રતીતિ થાય એને સ્વરૂપની પ્રતીતિ ન થાય એવું બને ખરું? પ્રાપ્તિ થશે, પ્રતીતિ થશે તો પ્રાપ્તિ થશે. આ પ્રતીતિ થવા માટે આ વચનોથી પુરુષને ઓળખવો, વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ કરવાનો પ્રયત્ન કરવો. મુખ્ય અને ગૌણનો શાસ્ત્રમાં એ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતથી માર્ગના માર્ગે આગળ ચાલવું. ક્યાંક પુરુષની પ્રધાનતા, ક્યાંક વચનની પ્રધાનતા. પુરુષ ન ઓળખાય તો વચનના સહારે જાઓ. વચન કદાચ લક્ષમાં ન આવે, આપણો ક્ષયભસમ ઓછો હોય, પુરુષને પકડી લ્યો. અદભુત માર્ગ છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વિચાર વારંવાર આવ્યા કરે છે અને આપના વિચારનો એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે. તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. આ કાળનું સ્વરૂપ સૌભાગભાઈને કહે છે કે તમને લીમડી કરુણા વૃત્તિથી લીમડીનો વિચાર વારંવાર આવે કે છે. પ્રભુ પધારો, આપણે લીમડીના રાજાને મળીએ. પ્રભુ પધારો, આપણે ત્યાં મુનિ બિરાજમાન છે એને કંઈક ચર્ચા કરીએ, એના મનનું સમાધાન કરીએ. ઘણું ઘણું ચાલે છે. એ કે છે આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય. હે સૌભાગ, આટલી કરુણા તારા અંતઃકરણમાં વહે છે. આનું જો એક અંશ પણ જો એનું ફળ પ્રાપ્ત થાય, એનું જો કારણ ઉત્પન્ન થાય, એ પ્રાપ્ત થવાનું અંશે પણ કારણને જો જગતના જીવો પ્રાપ્ત થાય તો અહીંયા તો કે છે કે તો આ પંચમ કાળમાં, કાળ ઘણો કઠિન છે, બહુ દુઃખે કરીને સતની પ્રાપ્તિના સાધનો અને સત બતાવનાર પુરુષનો ઓળખાણ થાય છે. કાળની દુષ્મતા એવી છે કે ભૌતિક સુખના સામગ્રી, ભૌતિક સુખના સાધનો અને ભૌતિક સુખના ઉપદેશકો ખૂબ મળશે, પણ સતની ઓળખાણ કરાવનારા પુરુષોનો બહુ દુષ્મતા, દુઃખે કરીને પ્રાપ્ત થશે, સરળ નથી આ કાળની અંદર. માટે કાળને દુષ્મ કહ્યો છે. જગત જેને સુખ તરીકે ઓળખે એવા સુખના સાધનો તો રોજ ન ધારીએ એટલા વધતા જાય છે અને આજના સાધનો આવતીકાલે આઉટ ઓફ ડેટ થઈ જાય છે. એટલી બધી વિજ્ઞાનની પ્રગતિ છે, પુદગળની પ્રગતિ છે અને એને કારણે ભૌતિક સુખને માટે આ ઉપલબ્ધિ એટલી બધી છે કે જો પૈસા હોય તો જગતની અંદર જે જોઈએ એ ઇન્દ્રિયોના વિષય અને મનના કષાયોને શાંતિ આપે એવું તો ઘણું છે. ભોગનું સામ્રાજ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. પ્રગતિશીલ છે, વિકાસના માર્ગે છીએ, દેશ વિકાસના માર્ગે છે, દુનિયા વિકાસને માર્ગે છે, પણ વિકાસની દિશા શું? વિકાસના માર્ગે બધાય છે પણ વિકાસની દિશા શું? જ્ઞાની કહે છે કે આ દુષ્મ કાળ છે, અહીંયા આત્માના વિકાસની દિશા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. બાકી બધો વિકાસ થશે. 10 વર્ષમાં ક્યાંના ક્યાંય ગયા અમે, આમાં કાંઈ નહોતું, ના આટલું થઈ ગયું વગેરે, બધા આપણા ગણિત છે, બધા દુનિયાદારીના ગણિત છે, બધા કંઈ વાંધો નહીં. આત્મવિકાસના ગણિત શું કહે છે, પણ એ કરવા નથી તો કરીએ તો આપણને એનું લેખાજોખા થાય અને તો કાળની દુષ્મતા સમજાય, નહીં તો એમ થાય કે આ બધા બકવાસ કરે છે અને ખબર જ નથી. અરે તમે 50 વર્ષ પહેલા જે ફાનસ સળગાવતા હતા અને આજે જુઓ આ વીજળીને દીવા, અને છતાંય કયો છો કે આપણે પાછળ છે ને કડી કાળ છે, આવો કડી કાળ છે. કેટલી કેટલી દુઃખી અવસ્થા તમારી હતી અને અત્યારે જોઈ એ સાધન કાચી મિનિટમાં હાજર છે. આટલા તબીબના સાધનો છે, આટલા મોક્ષના સાધનો છે, આટલા ભોગ ઉપભોગની સુવિધાઓ છે, શું દુષ્કર શું છે. ગામડે ગામડે આ બધી સુવિધાઓ છે. આંગળીના ટેરવા ઉપર દુનિયા નાચે છે આપણા બેડરૂમમાં ઇન્ટરનેટથી, અને હાથમાં માત્ર આટલો નાનો મોબાઈલ છે એના ઉપર. અને એમ કહો છો દુષ્મ કાળ છે, કડી કાળ છે. ક્યારેક વર્તમાન જગતને આ માર્ગથી અજાણને અને બિચારાને ક્યાંય જીવનમાં સંસ્કાર ન મળ્યા હોય તો આવું થોડુંક સાંભળીને એમ થાય કે આ બધા ગાંડા લોકોની વાત છે અને કંઈ ખબર નથી. પણ જ્ઞાની પુરુષો કહે છે કે ભોગની પ્રાપ્તિ, ભોગના સાધનો એ સરળ છે, પણ કાળની દુષ્મતા અમે એટલા માટે કહીએ છીએ કે સતની પ્રાપ્તિ કરાવનારા સાધનો અને એવા પુરુષો એ દુર્લભ છે. બાકી બધું સુલભ છે, કંઈ વાંધો નહીં, બધું જ મળશે. પુનિત મહારાજ કહે કે લાખો ખર્ચતા મળશે બધું, પણ સત્સંગીઓ મળશે નહીં. ભાઈ તું કરીશ તો ગમે તેવી ક્લબ, એની ઓળખાણ, એનો તું મેમ્બર થઈ શકીશ, પણ સત્સંગી તને મળે તો લાખ ખર્ચવા તૈયાર હો અને સત્સંગી તને મળે, સાચો સત્સંગી દુર્લભ છે. એમાં તારા લાખ રૂપિયાનું કંઈ કામ નહીં આવે. જો પુણ્યનું અર્જન હશે તો એનો કોઈ ઘડીનો ઉદય હશે અને તે વખતે તારી સભાનતા હશે. પુણ્યનો ઉદય તો ઘણી વાર થાય છે સત્સંગનો, કેમ કે આ દેશમાં જન્મ થવો, ઉચ્ચ ગોત્રમાં જન્મ મળવો, જૈન શાસનમાં જન્મ થવો, એ જ પુણ્યનો ઉદય છે. પણ ભાન ન થવું, આ અંતરાય છે. ઓળખાણ ન થવી, એના સંગમાં જવું છતાં ઓળખેલ કોરો ધાકડ બહાર નીકળી જાય, આ બલિહારી છે. જીવ અજ્ઞાન છે, અભાન છે, આ એનું અભાનપણું, આ એનું અજ્ઞાનપણું, આ કાળની વિષમતા છે. એ કહે છે કે તો પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે. જો કોઈને આવી રૂચિ જાગે તો સમજી લેવું તીર્થંકરનો માર્ગ પ્રગટ થવા બરોબર છે, કેમ કે જે માર્ગ મળશે એ માર્ગ કોનો છે? તીર્થંકરનો છે. કયો છે? જગતના જીવો આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો. જો આ તમે કયો છો એવું જો તમારા વિચારનું અંશે પણ ફળ મળશે તો તીર્થંકરનો માર્ગ પ્રગટ થશે. તીર્થંકરનો માર્ગ આ જ છે. જેને જ્ઞાનીઓ પોતપોતાની જે કંઈ અપેક્ષાએ એ વાત કીધા કરે છે, પણ માર્ગ તો એક જ છે. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હો, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. જો સનાતન માર્ગ છે, સનાતન સત્પુરુષોનો માર્ગ છે, અને સનાતનનું સ્વરૂપ જ એ છે કે અતીતમાં જે હતું એ જ વર્તમાનમાં છે અને એ જ અનાગત કાળે થશે. આ સનાતનનું સ્વરૂપ, ત્રણ કાળની અંદર જ્યાં કોઈ ભેદ સંભવતો નથી એ સ્વરૂપ એને સનાતન કહેવાય. તો કે છે પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે. એ સ્વભાગ આ તમારા વિચાર પ્રમાણે અંશે પણ જો પરિણામ આવે તો પરમાત્મા તીર્થંકરનો માર્ગ પ્રગટ થવા બરોબર છે. તથાપી તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જે વાટ તમે લીધી છે એ વાટે થવા યોગ્ય નથી. આગળની વાત આવશે કેવી રીતે થાય, અને કારણ કે એક વાત પૂરી કરી લઈ પેરેગ્રાફ, જેથી સંભવિત થવા યોગ્ય છે અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. તે વાટે થવા યોગ્ય નથી. જે વાટે થઈ શકે એમ છે, એનો જે માર્ગ છે કે જ્યાંથી આ અંશના કારણે પ્રાપ્ત થાય તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. સત્પુરુષનું ઓળખાણ થવું જોઈએ એ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. જે પુરુષના ઓળખાણથી તને પરમાત્માનો માર્ગ મળશે એ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય, કે કહેનારા પુરુષને તો ઉદયગત પ્રવૃત્તિ છે પણ સ્વભાવગત તો એ પરમાત્મા સ્વરૂપ છે, આ તો ભગવાન સ્વરૂપ છે આ પુરુષ. આ કારણ લક્ષ્યગત નહીં થાય કે અત્યારની એની બાહ્ય અવસ્થા એ તો ઉદયગત પ્રવૃત્તિ છે, એને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે. ત્યાં સુધી બીજા ઉપાય ગમે તેટલા કરવામાં આવે તો તે એને બાધારૂપ થશે, નિસંશય પ્રતિબંધરૂપ છે, એમાં કોઈ શંકા નથી. બીજા જે કંઈ તમે ઉપાય કરો તો આ વાટ એ નથી, એની વાટ એનો માર્ગ એ તો એ જ છે કે આવા કોઈ પુરુષના દ્વારા સત્પુરુષથી જ માર્ગની પ્રાપ્તિ થાય. જીવને જ્યારે થશે આજ નહીં તો કાલે, કૃપાળુ દેવતો લખે છે અનંત કાળે પણ આજ થયે છૂટકો છે. સત્પુરુષથી જ માર્ગ પ્રાપ્ત થાય. જીવ સત્પુરુષના સ્વરૂપને ઓળખે, એના બોધનું એને પરિણમન થાય, એની આ પ્રકારની પાત્રતા જિજ્ઞાસા હોય અને આવો સુયોગ થાય તો ત્યારે જ એની અંતરદૃષ્ટિ ખુલશે. બાકી તો બીજો કોઈ ઉપાય નથી. બાકીના બધાય ઉપાય જે છે એ પ્રતિબંધરૂપ છે, એટલે ઉલટાણો વધારે વિરોધ કરશે, વધારે સામો થશે. આપણે કોઈને એ રીતે સમજાવવા માંગીએ તો આપણે જોઈશું કે એ કલ્યાણની નજીક આવવાને બદલે કલ્યાણનો વિરોધી થતો જાય છે. એને હરિભદ્ર શ્રી મહારાજે યોગ દ્રષ્ટિની સજાઈની અંદર પહેલી દ્રષ્ટિ કીધી મૈત્રી, મિત્રા દ્રષ્ટિ. પેલા એને મોક્ષ સાથે મિત્રતા જ નથી, પરમાર્થ સાથે મિત્રતા. એને ધર્મનો દ્વેષ વર્તે છે, જાણે અજાણે, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી. એ બોલે નહીં તેથી કરીને સમજ છે એમ નહીં, પણ એના ઊંડે ઊંડે ધર્મ પ્રત્યેનો એને, મોક્ષ પ્રત્યેનો દ્વેષ વર્તે છે. એને લાગે છે કે સુખ તો સંસારમાં જ છે. તમે ગમે એટલી વાત કરો, આ શરીર સિવાય સુખ હોય એવું એને બેસતું જ નથી મગજની અંદર. આ જન્મ ન લઈ અને સુખ હોય, પરમ સુખની પ્રાપ્તિ થાય, આ જન્મ મરણ મટી જાય તો કે ક્યાં જાય, પછી શું કરે, ખાઈશું પીએશું, નોકરી ક્યાં કરે, ધંધો કેમ થાય, કમાઈ કેવી રીતે, જો એની બધી ગણતરી. હવે એને મગજમાં આ બેસતું જ નથી, એને હજુ મોક્ષ તરફનો દ્વેષ છે, નિગેશન છે, નેગેટિવ ભાવ છે એને. આ બધું ન હોય તો પૂર્ણ સુખ છે, આવી શ્રદ્ધા હજીને જ જાગે કે આ છે એ જ દુઃખ છે. કૃપાળુ દેવી એને એક વાક્ય સરસ આપ્યું છે, કિંચિત માત્ર ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે. વાક્ય ઘણું સરળ છે અને ઘણા વિદ્વાનોને આપણે કહીએ કે તમે વિચારો તો એ કે આવું કંઈક સમજાય એવું કયો. સત્પુરુષોનો યોગ બાર જગતનું કલ્યાણ.